તારીખ 29/4/1993 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 123.
ચિદ્વિલાસ એક ગુણમાં સરળ ગુણોનો રૂપ સંભળે છે એ પ્રકરણ ચાલે છે. એમાં ઉપચારના ભોજનો વિશે ચાલે આવ્યો છે. ઉપચાર છે એના આટલા કેટલા ભેદ પ્રભેદ છે. એમાં 36 પ્રકારના ઉપચારના ભોજનો કોણ છે હવે એ ઉપર જરા વિશેષ વાત કરે છે. એ સંબંધમાં કે પહેલા જે 100 જાતિ ઉપચાર કર્યો અને 20 જાતિ ઉપચાર થયો એટલે શું કે જ્ઞાન અને દર્શન એ બંને ગુણો ચેતનાની અપેક્ષાએ 100 જાતિ છે અને લક્ષણ અપેક્ષાએ ઉપચારથી 20 જાતિ છે. ઉપચાર એટલા માટે ખરેખર તો એક દ્રવ્યના છે. જ્ઞાન અને દર્શન બંનેનો ચૈતન્યમાં સમાવેશ છે એટલે તે 100 જાતિઓ ગુણો છે. એમની જાતિ ચેતનની છે પણ જ્ઞાન છે તે દર્શન નથી અને દર્શન છે તે જ્ઞાન નથી. આ વિષય દાર્શનિક દ્રષ્ટિકોણથી બહુ મહત્વ ધરાવે છે અને ધવળાદિ ગ્રંથોમાં ભગવાન વીરસેન સ્વામી છે એમણે આ વિષય ઉપર બહુ વિસ્તાર કર્યો છે. એમણે એટલા માટે એ વિષય ઉપર વધારે વિસ્તાર કર્યો છે કે અત્યારે જે વિશ્વમાં ધર્મમતો પ્રવર્તે છે એમાં તત્વજ્ઞાનમાં સૌથી વધારે જૈન દર્શનને છોડીને કોઈ તત્વજ્ઞાનનો વિસ્તાર હોય, તત્વજ્ઞાનનો જ્ઞાન હોય કે તત્વજ્ઞાનમાં પ્રગતિ કરી હોય તો તે વેદાંત છે. બાકી બધા દર્શનો એનાથી ભેટ છે. ફિલસોફીમાં તત્વજ્ઞાનમાં જૈન દર્શન પછી બીજો નંબર વેદાંતનો આવે છે. એ લોકોએ અધ્યાત્મની ને એ સિવાય પણ બીજી ઘણી ચર્ચાઓ કરી છે. હવે જે દર્શન ઉપયોગ છે ચૈતન્યના બે ભેદમાં એ જ્ઞાન અને દર્શનમાં દર્શન ઉપયોગ છે એ એટલો સૂક્ષ્મ છે કે મતિ જ્ઞાન પહેલાં ઉત્પન્ન થાય છે અને સામાન્યપણે જીવને સર્વસ્થ જીવને મતિ જ્ઞાનના ત્રીજા સ્ટેજ ઉપર એ પકડાય છે કે આ ચીજનું મતિ જ્ઞાન છે. અવગ્રહ યા અવાય ને ધારણાના જે 4 સ્ટેજ છે એમાં અવાયના સ્ટેજે એને ખબર પડે છે અને દર્શન ઉપયોગ તો એ અવગ્રહ થાય એ પહેલા થઈ ગયો હોય છે. એટલે એ વિષયનો વિચારણા કોઈ અન્ય દર્શનમાં વેદાંત દર્શનમાં પણ નથી. વિષય સ્વામીએ જૈન દર્શનની ઉત્કૃષ્ટતા સ્થાપિત કરવા અર્થે દર્શન ઉપયોગ ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને ઠામ ઠામ વિસ્તાર કર્યો છે અને ત્યાં એમનો દાર્શનિક દ્રષ્ટિકોણ રહ્યો છે. એટલે જ્ઞાન અને દર્શન બે સજાતીય ગુણ છે છતાં બંનેના લક્ષણ જુદા છે એટલે ઉપચારથી વિજાતીય ગુણ પણ છે. ખરેખર વિજાતીય ગુણ નથી પણ ઉપચારથી વિજાતીય ગુણ છે. ઉપચાર શા માટે કર્યો કે જે જ્ઞાન છે તે દર્શન નથી અને દર્શન છે તે જ્ઞાન નથી અને એમને એ બંને જુદું પાડવા માટે એની એક અપેક્ષા લીધી છે કે દર્શન આત્માને દેખે છે અને જ્ઞાન પરને જાણે છે એવી અપેક્ષા જુદું પાડવા માટે. બિલકુલ દર્શનનું કાર્ય શું કે આત્માને દેખવું તે સામાન્ય અવલોકન તે દર્શન અને સામાન્યમાં આત્મા લીધો વિશેષ અવલોકન તે જ્ઞાન તો કે વિશેષ એટલે પર સોને પર બે જુદા પાડે નહીં એ વિષયની અમને ત્યાં દાર્શનિક દ્રષ્ટિકોણથી લીધી છે. અધ્યાત્મમાં એ વાત નથી. અધ્યાત્મમાં તો દર્શન સ્વપર દર્શક છે અને જ્ઞાન સ્વપર પ્રકાશક છે અથવા સ્વપર જ્ઞાયક છે. એમ જ્ઞાન અને દર્શનમાં બંનેનો વિષય સ્વપર અધ્યાત્મમાં લીધો છે. એ વાત પ્રસિદ્ધ છે જૈન દર્શન. આ વાત ધવગ્રંથ વાંચ્યા હોય એને જ ખ્યાલમાં હોય. ત્યાં દાર્શનિક દ્રષ્ટિકોણ છે એટલે વેદાંત દર્શન ને સામે એ પ્રતિપાદન છે. દાર્શનિક દ્રષ્ટિકોણ એટલે અન્ય દર્શનોના મુકાબલે વાત કરવી કે અન્ય દર્શનોના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને વાત કરવી કે જેમ કે કુંકુંદાચાર્યની ચાર ગ્રંથોની રચના લઈએ, સમયસાર, પ્રવચન સાર, પંચાસ્તિકાય અને અષ્ટકાપાહુડ, તો અષ્ટપાહુડ દાર્શનિક ગ્રંથ કહેવાય, સમયસાર દાર્શનિક ગ્રંથના મુખ્યપણે કહેવાય. કેમ? એ વખતે શ્વેતાંબર મત નીકળી ગયેલો અને એ શ્વેતાંબર મતમાં વસ્ત્રધારી સાધુ પણ એ લોકો સ્થાપ્યું, સિદ્ધાંતિક રીતે સ્થાપ્યું અને એ સિદ્ધાંત તૂટ્યો. ત્યાં જૈન દર્શનનો ધાર્મિક સિદ્ધાંત તૂટી ગયો એટલે એની સામે એને બધા પ્રકરણની અંદર એ ગમે એટલો ત્યાગ કરતા હોય તો પણ એને સાધુ ગણ્યા નથી. એ બધા એમના જે પ્રશ્નો છે એ મુખ્યપણે દાર્શનિક દ્રષ્ટિકોણથી ત્યાં સમજવા જોઈએ.
એટલે આ જે અષ્ટપાહુડમાં જે વાત આવી છે એ દાર્શનિક દ્રષ્ટિકોણ,
આ દાર્શનિક દ્રષ્ટિકોણ છે એક લક્ષમાં રાખવું જોઈએ, ખ્યાલમાં રાખવું. ઈચ્છાકારની બધું એમાંથી આવે છે ને, પણ અહીંયા દાર્શનિક દ્રષ્ટિકોણ છે એટલે વાત છે કે ત્યાં દિગંબર સાધુને સ્થાપવાના હોય દ્રષ્ટિકોણ છે અને કપડાં પહેર્યા હોય ત્યારે એને સ્થાપવા નથી એ દ્રષ્ટિકોણ છે. શ્રાવકને એટલું મહત્વ નથી આપ્યું, સમય દ્રષ્ટિકોણ એટલું મહત્વ નથી આપ્યું. જ્યાં જ્યાં ઠીક લાગ્યું ત્યાં આપ્યું છે, મુખ્યપણે નથી આપ્યું. મુખ્યપણે સાધુને જ મોક્ષ માર્ગ કયો છે, સમય દ્રષ્ટિને મુખ્યપણે મોક્ષ માર્ગ પણ નથી કયો એવા પણ કથામાં આવે છે, પણ એ દાર્શનિક દ્રષ્ટિકોણ છે.
એટલું ભેદ ન છાકે તો
પકડી લઈએ, પોતાને ફાવતું પકડી લઈએ,
નુકસાન થઈ જાય.
એટલે લક્ષણ અપેક્ષા એ ઉપચાર થી વિજાતીય છે અને બંને અપેક્ષા સાથે લેતા સ્વજાતીય વિજાતીય બે છે. બેની અપેક્ષા સાથે ગણી લઈએ તો સજાતીય પણ છે અને વિજાતીય પણ છે. એક ગુણ દ્રવ ગુણ પર્યાયને સાધે. હવે એક ગુણ છે તે દ્રવને ગુણને અને પર્યાયને સાધે, એ પહેલાં આપણે આવી ગયો અહીંયા બીજા પેરેગ્રાફમાં કે એક એક ગુણમાં દ્રવ ગુણ પર્યાય ત્રણે સાધીએ છીએ. એટલે એક ગુણને દ્રવ્યાર્થિક ને એ પણ જોવે અને પર્યાયાર્થિક ને એ પણ જોવે. ગુણ તો ગુણ છે એટલે ગુણની દ્રષ્ટિએ જોવામાં તો કંઈ પ્રશ્ન રહેતો નથી. એક ગુણ દ્રવગુણ પર્યાયને સાધે તથા સ્વજાતિ વિજાતિ અને મિશ્ર એ સાધે ત્યારે અનંત ગુણોમાં 36 ભેદ ઉપચારથી સધાય છે. એવું આપણે લીધું ને કે સૌથી પહેલી લીટી લઈએ પારિગ્રાફ, કે સ્વજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર, સ્વજાતિ વિજાતિ ઉપચાર, એ દ્રવ્યમાં ત્રણેય ઉપચાર, ગુણમાં ત્રણેય ઉપચાર અને પર્યાયમાં ત્રણેય ઉપચાર, એટલે 3×9 અને એ 9માં પછી 9 આ દ્રવ્યના 9, ગુણના 9 અને પર્યાયના 9, એટલે પહેલાનું અને પછી આ 3ના 9, 9×27 = 9 = 36. આવી રીતે પ્રત્યેક ગુણની અંદર 36 ઉપચાર સાધી શકાય છે.
36 પ્રકાર ત્યાંનું કથન કરી શકાય.
આ 36 પ્રકાર કરી શકાય છે. ઉચ્ચરિત કથન જાણવા, ભેદ હોવાથી એને ભેદોપચાર કહેવામાં આવે છે. મૂળમાં એનો ઉચ્ચાર શા માટે કર્યો? શું કે સમસ્ત ઉચ્ચારના અનેક ભેદ છે. આપણે ઉપચારનું પ્રકરણ વાંચ્યું પહેલા. શું દ્રવગુણ પર્યાય વસ્તુના છે, જે વસ્તુનું સત છે તે જ્ઞાનનું સત છે, કેમ કે જે અસંખ્ય પ્રદેશના વસ્તુના તે જ પ્રદેશો જ્ઞાનના છે. તેથી અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાયની સિદ્ધિ થઈ. ભેદમાં જ્ઞાનરૂપ દ્રવ લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે પર્યાય ભેદ વડે ત્રણે સધાય છે. ઉપચાર છે સમસ્ત જ્ઞેયના દ્રિગુણ પર્યાય જ્ઞાનમાં આવે છે. એટલે ભેદોપચાર એને કહેવામાં આવે છે. ઉપચાર શા માટે થયો? ભીતર તો એ નિશ્ચય અંગ છે. દ્રિગુણ અને પર્યાય એ ત્રણેય એક જ પદાર્થના અંગ હોવાથી એ નિશ્ચય અંગ છે. પણ એક અભેદ વસ્તુમાં ભેદ પાડવો તે પણ ઉપચાર છે, એને ભેદોપચાર કહેવામાં આવે છે. અને એ ભેદોપચારના 36 ભેદ છે. સજાતિ વિજાતિ, સજાતિ વિજાતિ મિશ્ર અને એ દ્રવગુણ પર્યાય ત્રણેયમાં લગાડવા. એ 9 થયા, એ 9 ને આ 3માં લગાડતા એ 27 થાય. 27 9 36 એવી રીતે. જૈન સિદ્ધાંત દર્પણમાં ચિત્તવિલાસમાં સિદ્ધાંત સૂક્ષ્મ રીતે જેટલો ખેંચાય એટલો સૂક્ષ્મ કાચો છે. દરેક પ્રકરણમાં સૂક્ષ્મતા લીધી છે એમના દીપચંદજીએ ઘણી. જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધે નીચે પ્રમાણે વર્ણન છે. જૈન સિદ્ધાંત નામ દર્પણ નામના ગ્રંથમાં આ સંબંધે જે વાત છે આ પ્રમાણે છે કે એક પ્રસિદ્ધ ધર્મને બીજામાં આરોપ કરવો તે અસદભૂત વ્યવહારનો વિષય છે અને તેના 3 ભેદ છે, સજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર અને સજાતિ વિજાતિ ઉપચાર. જેમ કે 9 તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનો વિષય તો એક અખંડ ભેદ શુદ્ધાત્મા છે અને એવા સિદ્ધ સમાન પોતાના આત્માની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. તે સમ્યક દર્શનનો વિષય છે. પણ 9 તત્વની શ્રદ્ધા એને સમ્યક દર્શન જ્યારે કહેવામાં આવે ત્યારે એ 9 તત્વ તો જ્ઞાનનો વિષય છે. તો જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય કહેવો તે ઉપચાર છે. જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય કહેવો તે ઉપચાર છે. પણ તે સજાતીય ઉપચાર છે. કેમ કે જ્ઞાન પણ આત્માનો ગુણ, દર્શન પણ આત્માનો ગુણ, છતાં બંનેના લક્ષણો જુદા. જ્ઞાન તે શ્રદ્ધા નથી, શ્રદ્ધા તે જ્ઞાન નથી.
એવા પરસ્પર અપેક્ષા થતી વિરુદ્ધ દેખાતા
પણ એ ક્યાંય પછી તમને અસમાધાન ન થાય. એ કથનોથી, શાસ્ત્રના કોઈ કથનથી તમને અસમાધાન ન થાય. આ 36 ભેદ પકડો એટલે કોઈ કોઈ કથનથી અસમાધાન નહીં. પ્રયોજન હૈ ક્યા? સબો કે લીએ નહીં. ભેદ તો શાસ્ત્ર કે સર્વ ઉપદેશ એક જીવ કે લીએ પ્રયોજન છે. શાસ્ત્ર કે જીતને સિદ્ધાંત જીતને ઉપદેશ હૈ એક જીવ કે લીએ પ્રયોજન હોતા હૈ ઓર સર્વ જીવ કે લીએ ભી પ્રયોજન હોતા હૈ સર્વ ઉપદેશ પર એક ઉપદેશ ભી સર્વ જીવ કે લીએ પ્રયોજન હોતા હૈ તો ઇસકા મતલબ ક્યા હુઆ કે ફિર શાસ્ત્ર મેં ઇતના વિસ્તાર આને કા પ્રયોજન ક્યા રહા કે પ્રયોજન એ રહા કે વિશ્વમાં વિભિન્ન યોગ્યતા વાલે જીવ હોતે હૈ ઓર એ અપની અપની જો ભૂલ હૈ ઉનકો સુધાર કરને કે લીએ શાસ્ત્ર મેં ઉનકે ઉનકે દવાઈ હૈ જિસકો જિસ રોગ હૈ ઉનકો ઇસ દવાઈ ખાની હૈ સારા મેડિકલ સ્ટોર કી દવા એક મરીઝ ખા જાય તો મર જાય પૂરા મેડિકલ શાસ્ત્ર હૈ મેડિકલ સ્ટોર હૈ ઉસમે સબ દવાઈયાં હૈ સભી રોગ કી દવાઈ ઉસમે હૈ લેકિન એક રોગી જો ખા જાય સારા મેડિકલ સ્ટોર કી દવા તો મર જાય જિસકો જો દવા લેની હૈ વો સત્પુરુષ રૂપી સદગુરુ વૈદ્ય સુધા ડોક્ટર કા પ્રિસ્ક્રિપ્શન કે અનુસાર જીતની માત્રા મેં જીસ સમય મેં જીતની દવા લેની હૈ ઉતની લેની હૈ એ ઇલાજ કા પદ્ધતિ હૈ
હમ લોગ સામાન્ય તૌર સે યે સમજ લે
લેકિન અગર હમારી કઈ ભૂલ હોતી હૈ तो उसको सुधार लो, वो हमारी दवा है। तो स्वाध्याय में क्या करना है, शास्त्र पठन में क्या करना है कि एक दृष्टिकोण अपना प्रयोजन का मुख्य कर लेना है कि मेरे काम में आने वाली चीज कहाँ आती है, कौन सी बात ऐसी है सारे ग्रंथ में और कितनी बात ऐसी है कहाँ कहाँ है जो मेरे काम में आने वाली है। उतना अगर दृष्टिकोण साध्य रहा तो शास्त्र अध्ययन सफल है, अगर उतना दृष्टिकोण नहीं रहा तो शास्त्र अध्ययन निष्फल हो जाएगा। इसलिए निष्फल हो जाएगा कि हमने सब दवा खाने लायक मान ली, ये तो है नहीं, इनके लिए सब दवाई तो है ही नहीं।
शास्त्र वांचन में घनी चीजों न समझण होती है, छोड़ी ने आगे चालू के पी
न समझण पड़ती हो तो विशेषज्ञ है नहीं पास समझ
में।
ये समझवानी अंदर पर आ दृष्टिकोण राखो कि मारा गुण दोष नु जो प्रयोजन है एमा मारा अवगुण टाळवा ने गुण प्रगट करवा आ मने केवी रीते काम में आवे छे, अने काम में आवे छे के नथी आवती સમજાય ત્યાં જિજ્ઞાસુ રહે છે, સિદ્ધાંત ખાસ મોક્ષ માટે તો જ્યાં જ્યાં ન સમજાય ત્યાં જિજ્ઞાસામાં કલ્પના નહીં કરવાની પણ જિજ્ઞાસામાં શાસ્ત્ર તો સમુદ્ર જેવી વસ્તુ છે એમાં તો થાકી હતી નથી, ગમે એવો બુદ્ધિશાળી વ્યક્તિ કે જેને શાસ્ત્રો લખ્યા છે એવા જે આચાર્યો છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા, અત્યારે એમથી કોઈની બુદ્ધિ ન હોય, એ પૂર્વાચાર્યો આપણા થઈ ગયા, એ એટલા વિશેષ બુદ્ધિમાન હતા, એટલા સૂક્ષ્મ બુદ્ધિમાન હતા, એમની જે કેપેસિટી હતી એમની જે ગુંજાઈશ હતી એ અત્યારે સામાન્ય મનુષ્ય જીવની ક્યાંથી હોય। गुरुदेव ने वचन को एक बार समेसार वार्ता पे ये बात करेगी समेसार पर समेसार तो जाहिर में तो भले 1800 आपको प्रमाण एकांत में तो कितनी बार वाँचू से हिसाब नहीं तो एक ने एक ग्रंथ आप आपकी बड़ी बार वाँचो एम अमने कहीं समझा नहीं। આપણું તો એટલું બધું અમને જ્ઞાન લાગે છે, એટલું બધું જ્ઞાન લાગે છે કે એટલે ગ્રંથ આપણે આટલી બધી વાર વાંચ્યો હશે એમ કેમ કર્યું હશે એવું લાગે। આમાં એક પ્રશ્ન ઉત્તર આપે ભાઈ, આ તો આચાર્યોના કથનો છે, એમાં એટલું બધું ઊંડાણ કર્યું છે કે અમે તો અમારી શક્તિ છે એટલું કાઢી શકીએ છીએ, અમે તો અમારી અલ્પ શક્તિ છે એટલું કાઢી શકીએ છીએ, બાકી એની અંદર ઘણું ભર્યું છે, તો ઘણું ભર્યું છે એ જ્ઞાનમાં આવે છે પણ કાઢવાની શક્તિ મર્યાદિત છે। આવો વિષય શાસ્ત્ર છે, એટલે જે રુચિ પણ અલ્પ બુદ્ધિમાન છે જે ઉષા જ્ઞાન હતું પણ સમમોક્ષી તો એથી પણ સામાન્ય બુદ્ધિમાન છે, પછી એને શું કરવું તો મૂંઝાઈ જાય। ત્યારે મહાપુરુષો એમ કે અમારે અમે હજી આની અંદર ઊંડા ઉતરતા જઈએ છીએ, ઊંડાણ આવતું જ જાય છે, ઊંડાણ આવતું જ જાય છે, તો બીજાને તો એમ થાય કે આપણે તો કેવી રીતે સમય સારા વાંચવું, આપણું રજૂ શું, તો કે ભાઈ થોડું પણ કામ ન લઈ લે, થોડું પણ તને કામમાં આવે એ ચીજ લઈ લે, થોડું પણ સત્ય એ કરવા માટે કામની ચીજ છે, ઘણું પણ ગડબડવાળું હોય પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત ની વહેંચણી કરતા શીખવું, એટલી જ એની તૈયારી ન હોય તો નુકસાન થવાની સંભાવના બહુ છે, જવાબદારી વાળો વિષય છે.
પ્રિયજન તો છૂટવાનું છે, પ્રિયજન તો દુઃખથી છૂટવાનું છે.
બસ તો છૂટવા છૂટવાને કામમાં આવેલી ચીજો પોતાને લઈ લેવાની. ૯૩૩, ૩૪ અને ૩૫ પ્રયોજન નું લક્ષ્ય ૯૩૩ માં બોલ્યું છે. સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. ધર્મની પરિભાષા કરી સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. આ ધર્મની બીજી પરિભાષા કરી, પહેલા અનુભવ પ્રદાન કરી પરિભાષા વ્યાખ્યા, પછી શાંતિ પ્રદાન કરી કે આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિ પ્રગટ થાય એને પણ ધર્મ કહેવામાં આવે છે. હવે આ જે દ્રવિલિંગી સાધુ થયો, દ્રવિલિંગી મારો આ લીલું 11 અને 9 પૂર્વ સાથેનો જ્ઞાનનો ક્ષોક્ષમ કેટલો 11 અને 9 પૂર્વનો, ચારિત્રનો ક્ષોક્ષમ કેટલો 28 નિરતિ ચાર પાડે એટલો મહારાવત સમિતિ ગુપ્તિ બધા આવી ગયા એની અંદર. બે ગુણના ક્ષોક્ષમ મિથ્યાકૃષ્ણ દ્રષ્ટિની અપેક્ષાએ પહેલાનું સ્થાનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આટલા હોય, આથી આગળ કોઈના ન હોય. ૧૧ અને ૯ પૂર્વ નું જ્ઞાન અને ચારિત્ર માં પંચમરાવર્તન અને સમિતિ ગુપ્ત લગ્ન દિગંબર નિરતિચારો અતિચાર વાળા પણ નહીં, છતાં ધર્મ પ્રગટતો નથી. કેમ કે કેટલી મહત્વની વાત ગુરુદેવ કરે છે, ત્યાં રોકાય છે, એનું પુષ્ટિપિંડન કરવા લાગે છે. મરાઈ ગયું હતું, તારા ઉઘાડ બધો નકામ આવ્યા છે, તારું આચરણ પણ બાદ સદાચરણ નકામ આવ્યા છે. આ તો સદાચાર છે, મારી આચાર તો સદાચાર છે, સદાચાર તારો નકામો જાય છે અને તારું જ્ઞાન પણ નકામું જાય છે. બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે નિર્વાણ દર્શનમાં પહેલા પ્રકરણમાં એ વાત લીધી છે. મિથ્યા શ્રદ્ધાને લીધે અથવા મિથ્યા શ્રદ્ધાના જોરને લીધે એમ થવાનું કારણ શું? દર્શન તીવ્ર છે. પહેલા દર્શન તીવ્ર થાય તો શાસ્ત્ર વાંચતા વાંચતા દર્શન તીવ્ર થાય. ખરેખર તો શાસ્ત્ર દર્શન મોહને મંદ કરવાનું એ નિમિત્ત છે. એના બદલે મંદ કરવાના નિમિત્તના સદભાવમાં દર્શન મોહ તીવ્ર કરી જાય પોતાની યોગ્યતાને લઈને, તો શાસ્ત્ર શું કરે? એને શાસ્ત્ર ચિંતિત કરે છે. મંદ થાય તો નિમિત્ત કહેવાય, મંદ ન થાય તો એને નિમિત્ત પણ લાગુ પડે.
દર્શન તીવ્ર થાય છે કેવી રીતે
જોવું ને? ગુરુદેવ કે છે
અપ્રયોજન ભૂત વિષય ઉપર જાય છે, એટલા માટે
અપ્રયોજન ભૂત ઉપર વચન જાય છે એટલે એને એમ કહ્યું અહીંયા. એનું કારણ શું? પણ એમ શું કરવા થયું? ત્યારે બે વાત સામે આવી, પ્રયોજનભૂત પણ શાસ્ત્ર માંથી વાત મળવાની, અપ્રયોજનભૂત પણ મળવાની. કેમ કે શાસ્ત્ર છે એ મેડિકલ સ્ટોર છે, તો અનેક જીવોની યોગ્યતાઓને લક્ષ્યમાં રાખીને આચાર્યોએ શાસન ને લક્ષી લખેલી વાત છે. તો શાસન માં તો અનેક યોગ્યતા વાળા જીવો છે અને વિશાળ ક્ષોભસમ છે, એટલે અનેક ભેદ પ્રભેદો ને તે કહેશે. એમાં તું તારા ભેદ પ્રભેદ ને પકડ કે જે તને પ્રયોજન પણે લાગુ પડતા હોય તેને પકડ. એના બદલે તને લાગુ ન પડતા હોય, બીજાને લાગુ પડતા હોય, એના ઉપર જો તારું લક્ષ્ય વધારે જાય તો એનો અર્થ કે તારે તારા આત્મહિત ઉપર લક્ષ નથી. દર્શન બહુ ક્યાં બંધ થાય છે? આત્મહિતના લક્ષના જોરમાં. આત્મહિતનું લક્ષ્ય ગૌણ થયું, તને તારા પોતાનું લક્ષ ગૌણ થયું અને તારી જ્ઞાનની અને વીર્યની પ્રવૃત્તિ, પુરુષાર્થની પ્રવૃત્તિ તે અપ્રયોજન ભૂતમાં લગાવી તો એ બતાવે છે કે તારી શ્રદ્ધા વધારે, મિથ્યાત્મક જોર વધે છે અને દર્શન મોહનું જોર વધે છે. દર્શન મોહ તીવ્ર થાય છે, અનુભવ વધી જશે દર્શન
મોહન. ખામી ના વધે પાત્રતાની ખામી અપાત્રતાના હિસાબે
અપાત્રતા પાત્ર કરતા હતો તો દર્શન મોહ નો પ્રભાવ કેવો, એ કઈ વાત છે? દર્શન મોહ ને સાદી ભાષામાં કહેવું હોય તો પાત્રતા અપાત્રતા, અને શાસ્ત્રીય ભાષામાં હોય તો દર્શન મોહ કહેવાય. પાત્ર કોણ છે એનું દર્શન મોહ ઘટેલો છે, અપાત્ર કોણ છે એનું દર્શન મોહ તીવ્ર છે.
પાત્રતા બંધ કસાય નો વિષય
નથી. નહીં 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 નહીં, બિલકુલ નહીં. એમની આજ્ઞા છે, આ મહાપુરુષોની જ્ઞાનીઓની આજ્ઞા છે, એની આજ્ઞા એ ચાલવાનું છે. ગમે તેમ શાસ્ત્ર નથી વાંચવાનું, શાસ્ત્ર પણ એની આજ્ઞા. ઉપરના વખતમાં તો એમના જે અનુયાયીઓ હતા, તે સંપર્કમાં આવેલા જે જીવો હતા, તો કોઈ પણ શાસ્ત્રમાં છે એટલે આજ્ઞા માગે પહેલા, સાહેબ મારે આ શાસ્ત્ર વાંચવું કે ન વાંચવું. અને પોતે જો કોઈ શાસ્ત્ર વાંચવાનું કહે તો પણ એમાં અમુક જાતની સૂચના કરે, તમે આ પ્રકરણ વાંચજો. જેમ કે એમને પેલું કહ્યું યોગ વાશિષ્ઠ, તો કે એનું ત્રીજું પ્રકરણ તમારે વાંચવું, તો ત્રીજું જ વાંચે પછી એક પ્રકરણ ને ન અડે.
એટલી આજ્ઞા
કાર્યકારી એવી આજ્ઞા ગુરુદેવે આખા સમાજમાં કરવી પડી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશન જયારે પ્રકાશન છે ત્યારે સમાજમાં થોડી હલચલ મચી ગઈ, ગુરુદેવ ને ખ્યાલ આવી ગયો. મારી પાસે જે શબ્દો બોલ્યા હતા તે આ હતા, હું જરા એકાંત માંગ્યો હતો, સંપાદન કરેલું હતું, એટલે મારે ગુરુદેવને વિનંતી કરવી પડી. સાહેબ સમાજમાં પ્રભાવ ઘણો છે, આપની આજ્ઞા પ્રમાણે આમાં કંઈક આપની આજ્ઞા થાય એ પ્રમાણે ચાલવું જોઈએ એવું મારી ભાવના છે. પછી ગુરુદેવે આજ્ઞા બહાર પાડી કે આ પુસ્તક વેચાણમાં નહીં મુકાય, વેચાણ વિભાગમાં આ પુસ્તક નહીં મળતા. આ પુસ્તક મારે જેને આપવું છે એ મારા હાથે આપીશ. દેવીલાલજી ખ્યાલ છે ને, આ પુસ્તક હું મારા હાથે જેને આપવું છે એને આપીશ. પછી અમારી પાસે સ્ટોક અમારી પાસે હતો, ગુરુદેવ પાસે 50-50 પુસ્તકો મૂકતા હતા, 50 આપી દીધે બીજા 50 પણ 500 પુસ્તક મર્યાદિત હતા. 500 પુસ્તક 5 વર્ષે એમણે વેચ્યા. કેટલા વર્ષ લાગ્યા? 5 વર્ષ લાગ્યા. 500 પુસ્તક 500 જણાને આપવા માટે ગુરુદેવે 5 વર્ષનો ટાઈમ લીધો. એ 5 વર્ષ દરમિયાન દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો વિષય પોતે પ્રવચનની અંદર ખુલ્લો કરતા ગયા અને ટ્રીટમેન્ટ આપતા ગયા સાંભળનારા શ્રોતાઓને કે આ વિષય પચાવવા જેવો છે, પચાવવા જેવો છે, જુઓ આ રીતે પચાવવા જેવો છે. 5 વર્ષે ત્યારે પુસ્તકો ખલાસ થઈ ગયા. ત્યારે એમને એમ થયું કે હજી પણ કોઈ કોઈ જીવો એવા છે અને હવે કંઈક વાતાવરણમાં પણ 5 વર્ષના પ્રવચનોથી ફેરફાર થયો છે. એટલે એકવાર બપોરે એમને રૂમમાં ગયો ત્યારે મને પૂછ્યું, અમે પેલા 500 પુસ્તકો બીજા હતા એ કેટલા હતા? કે આ સિવાયના 500 ફાઇન્ડિંગમાં સાથે હતા તત્વ ચર્ચા, અને બાકીના છપાવેલા એ છૂટા રાખી દીધા હતા તત્વ ચર્ચાનો વિભાગ છૂટો બાદ સમજાવી દીધો. એકવીસો કોઈ છપાવેલ એમાં 500 આપને આપેલા 1600 આપી પડ્યા છે. પછી પેલા બધા બ્રહ્મચારી અત્યારે બધા સર્વ સામાન્ય માટે જે દિવસે ગુરુદેવે આજ્ઞા કરી કે હું મારા હાથે આપીશ, એ પેલા મારા હાથે પાછા ઘરને અપાઈ ગયા હતા. એ નજીક ના પરિચય વાળા હતા, બધા એના માટે લેતા, એક જણા એનો તો એક જણા વગેરે રીતે મારા મુંબઈ રહેતા હતા. પત્ર લખીને કે ગુરુદેવ ની આજ્ઞા થઈ છે અને આ પુસ્તક મને વાપસ મોકલી દઈ. મંડળ ઉભું
થયું
એવું છે. પ્રવીણભાઈ એને વાંચવા આપેલો, એને ત્યાં એના શસ્ત્ર આવેલા જે કામ ઉપર હતા હતા ગુણભાઈ ના પિતા છે, એ લોકો ઘરે વાંચતા હતા. મેં ભાઈ માગ્યું પાછું, એટલે તરત પાછું હું આપ્યું, નકલ કરીને પાછું આપી દીધું. મને કઈ પછી કહેલું નહીં કે નકલ કરી લીધી છે. એક હાથો પર ગયા એટલે એક નકલ માં થાય, પછી નકલ તો ગમે એટલે ત્યાં બધી એમના મંડળમાં નકલ થઈ ગયું, એમના ગ્રુપમાં નકલ થઈ ગઈ અને ત્યાં સ્વાધ્યાય ચાલવા માંડ્યો. એ વાત બહાર આવી ગઈ સંખ્યા ઘણી અને પુસ્તકો મર્યાદિત હતા. ભોગવીને આપતા બોલેલા જે ખાસ ખાસ છે અને આપશે મારા હાથ, ખાસ ખાસ છે અને મારા હાથ બોલાવીને લીધે અપ્રયોજન ભૂત ઉપર તેનું લક્ષ જાય છે. આ એક મહત્વપૂર્ણ વિષય છે કે અપ્રયોજન ભૂત ઉપર વિશેષ કરીને પોતાની શક્તિ ખર્ચવીને એ વાતને લંબાવીને એને સમજીને, સમજાય તો ઠીક, ન સમજે તો ન સમજાય તો ઠીક, છોડી દેવી પોતાના પ્રયોજન એના ઉપર સમય અને શક્તિ નો ખર્ચ
કરો. સાહેબ પરિણામ નથી, મંત સાહેબ પરિણામ નો ફરક છે.
મંદ કસાય એ ચારિત્ર ગુણો ની મંદતા સૂચવે છે અને પાત્રતા તે દર્શન ની મંદતા સૂચવે છે. બે વચ્ચે ઘણો મોટો ચારિત્ર પણ અપ્રયોજન રૂપ ઉપર એનું લક્ષ કેવું છે અને દર્શન નો ત્યાં વૈભવ છે. અને એવું બને છે ધર્મના ક્ષેત્ર ની અંદર પ્રાય આ પરિસ્થિતિ વૃત્તિ બને છે. એ લોક સંજ્ઞા એ ધર્મ કરે છે, એ શું કરે છે કે ઉપવાસ કરે છે, તપશ્ચર્યા કરે છે, ધર્મ બુદ્ધિ એ કરે છે. એના ગુરુ પાસે જઈને ધર્મ બુદ્ધિ એ પ્રસ્કાણ લે છે કે નહીં? તો ધર્મ બુદ્ધિ એ જયારે ઉપવાસના પ્રસ્કાણ લે છે ત્યારે એને કસાય તો મંદ થાય છે, દર્શન એ વખતે એને ખૂબ કેમ કે એ ધર્મ નથી, ધર્મ નું સાધન નથી ને ધર્મ માને છે. એવું જ છે કે ચારિત્ર ગુણ શોષણ છે, એવું જ જ્ઞાન ના શોષણમાં ફસામણ છે. કે શાસ્ત્ર આજે વાંચવાનું થાય ત્યારે જ્ઞાન નો શોષણ વધે. કોઈ પણ જીવ પહેલા વાંચતો હોય ને પછી વાંચતો હોય, જે સમય ગયો અધ્યયનમાં એમાં એનો શાસ્ત્ર સંબંધીના જ્ઞાન નો શોષણ વધે વધે ને વધે. નિશાળ ભણે તો એનો વધે, ડોક્ટર નું ભણે તો એનો વધે, વકીલ નું ભણે તો શોષણ તો જે ચીજ નું ભણતર થાય એનું શોષણ તો વધવાનું છે. હવે એ જે દશા વધી, શાસ્ત્ર જ્ઞાન ના શોષણ ની દશા વધી, એમાં જો અહમ પણ થયું કે તો દર્શન મૂળ થશે. કેમ કે દર્શન નો શું પર્યાય બુદ્ધિ છે, પર્યાય મૂંઢા પર સમય જે પર્યાયમાં પોતાપણાની રીતે માત્ર પર્યાયને પોતાપણા ઉદાહરણ કરવું એવો જે પ્રકાર છે પરિણામનો, એ દર્શનનો જે પર્યાય બુદ્ધિનો વિષય છે. અને પર્યાયમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક દિશામાં વિશેષતા આપે અને એ વિશેષતામાં પોતાને પોતાની વિશેષતા લાગી મુખ્યપણે દર્શન નો લેવાય એમાં, કેમ કે ચારિત્રમો તો અહીં સુધી જાય ગ્રંથિંગ થાય અને ચારિત્રમો અગિયાર નો પૂરો હોય એવા પાત્ર હોય વધારે વાર લાગશે એમ કીધું. શું કરવા એમ કે એને ઊંધી દિશામાં પોતાનો વિશેષ પુરુષાર્થ નો ખર્ચ કર્યો છે, ઊંધી દિશામાં દૂર ગયો છે આત્માથી, પાત્રતા ગુમાવી છે. પહેલે સે તમે કિસી કા સાતમા નહીં હો સકતા, પહેલે સે ચોથા હી હુઆ હૈ.
તો હવે કે સાતમા
નિયમ સે ચોથા આવે, સાતમા આઈ નહીં સકતા કિસી કો. મોક્ષ મેં કે પ્રથમ શ્રેણી જો સંયમ દર્શન હૈ, ચતુર્થ ગુણસ્થાન કે પહેલે ઉપર કા કોઈ ગુણસ્થાન સંભવ નહીં હૈ, ભૂતોનો ભવિષ્ય કિસી કો નહીં હો સકતા. ભલે અંતકાળ મેં આવે, એક હી ધ્યાન મેં આવે અંતર્ભૂત, લેકિન આવે પહેલે ચોથા, દર્શન નો વ્યતીત થયેલો બોધ છે. પહેલે દર્શન નો વ્યતીત ના મળતા, વો ક્રમ હૈ મોક્ષ માર્ગ કા, વો ક્રમ હૈ, બિના ક્રમ કિસી કો મોક્ષ માર્ગ હોઈ નહીં સકતા, ક્રમ સે હી આગે બઢના હોતા હૈ, વો નિયમબદ્ધ બાત હૈ. પહેલે ચોથા આયેગા, કાલ કમ લગે જ્યાદા બોધ લગે યે દૂસરી બાત હો ગઈ, લેકિન આયેગા તો ચોથા હી આયેગા, ચોથા હૈ બિના કોઈ ઉપરા, પાંચવા ભી નહીં આ સકતા, સાતવા ભી નહીં. સબકો બઢતા હૈ એસા નહીં, જિસકા એ પ્રયોજન ભૂત ઉપર લક્ષ્ય જાતા હૈ ઉસકો બઢ જાતા
હૈ,
દ્રવલિંગી કા બડે હી બડે વો બાત નહીં હૈ, જિસકા એ પ્રયોજન ભૂત ઉપર જાતા હૈ લક્ષ્ય ઉસકા બઢ જાતા હૈ. દ્રવલિંગી એસે હોતે હૈ કે જો ભાવલિંગી હોને કે તૈયારી કે પહેલે પહેલે દ્રવલિંગી હો જાતે હૈ, ઇસલિયે મિથ્યાત્વ અવસ્થા મેં ત્યાગ કા નિષેધ નહીં કિયા. પહેલે ગુણસ્થાન મેં ભી ઉનકો ત્યાગ કરને કે લિયે રોકા નહીં કિસી ને, ઉસકો ગુરુ ને દીક્ષા ભી દી, ભગવાન ઋષભદેવ કે સાથ દેખે ક્યા હુઆ હૈ, અપના ઇતિહાસ દેખે કે 24 કા ઇતિહાસ મેં ગુરુ મેં ક્યા હુઆ હૈ, કે ભગવાન ઋષભદેવ કે સાથ 4000 રાજા હોને દીક્ષા દી, સભી મિથ્યા દ્રષ્ટિ છે. ભગવાન તો વાસે એક સમ્યક દર્શન લેકે આયે થે, સર્વા સિદ્ધિ મેં તીન જ્ઞાન લેકે આયે થે, સમ્યક દર્શન લેકે આયે થે, વો તો ઉનકે લિયે તો કોઈ સવાલ નહીં થા. જો તીર્થંકર જો હોતે હૈ વો તો કભી છદ્મસ્થ અવસ્થા મેં ઉપદેશ દેતે નહીં, તો ધર્મ કા ઉપદેશ ઉન્હોને ચોથે ગુણ સ્થાન મેં ભી નહીં દિયા, વા તો ઉન્હોને યુગલિયા કા ક્ષેત્ર થા વો પલટ કર અભી કર્મ ક્ષેત્ર હો ગયા, દુનિયા ભર કે વિદ્યા સિખાઈ, લેકિન ધર્મોપદેશ નહીં. ईश्वरो मुनि हुए तभी भी धर्मोपदेश नहीं दिया, केवल ज्ञान हुआ तब धर्मोपदेश निकले। तो इनके साथ जो दीक्षा लेने वाले थे तो नग्न दिगंबर हो गए 4000 राजा, इतने पुण्यवान थे, तो इनके साथ सबों ने दीक्षा ले ली। लेकिन सर्वता दृष्टि से उपदेश तो दिया ही नहीं था, उपदेश मेरा समय प्रगत नहीं होता। तो कईयों ने छोड़ दिया। क्या हुआ आगे जाकर के कि ये जो चारित्र पालन है नग्न दिगंबर जैसा हो तो कोई मामूली चीज नहीं है, तो सहन नहीं हुए तो नहीं सहन हुआ उसका, कईयों ने छोड़ दिया, भारी देश छोड़ के गृहस्थी हो गए। तो फिर भी उन्होंने जिसने त्याग किया उसको रोका नहीं, अपना मुद्दा कहाँ है, जो त्याग करते हैं उसको रोकते नहीं है, भले इसका चारित्र को बंद होता है लेकिन उनको उपदेश देते हैं कि तुम दर्शन हो इधर अहम बुद्धि मत करना, तो पहले तो खत्म करने योग्य दर्शन हो रही है, लेकिन जिसका चारित्र हो सहज मंद होता है। कई जीव ऐसे होते हैं तो प्रकृति के शांत होते हैं, अब इसको सताओ ने तो वो गुस्सा नहीं करेगा, ऐसे जीव होते हैं संसार में भी। तो इनके लिए हम ये नहीं कहेंगे कि तुम क्यों गुस्सा नहीं करता है, तुमको गुस्सा करना चाहिए। ऐसे जो सहज व्रता भी ग्रहण कर सकता है, जिसको सहज का पाप का परिणाम जचता ही नहीं है, रुचता ही नहीं है, तो लोग व्रता भी पचकान आदि संयम आदि ग्रहण करो, तो उनके लिए मना नहीं है। फिर भी यथार्थ कैसा होना चाहिए कि उनको जानना आवश्यक है, इनकी जिम्मेवारी है कि यथार्थता इसमें कैसे हो सकती है। अगर ये वो उस बात को नहीं समझे तो फिर उसके सम्मान में तीव्रता आ जाएगी, मिथ्या श्रद्धा में दर्शन को बढ़ जाएगा। लेकिन जिसका त्याग हुआ और दर्शन को जो मन करने को जाएगा उनको डबल फायदा हो जाएगा एक साथ। तो ऐसे जी चतुर्थ गुण स्थान में उतने कम समय में रह करके सीधे आगे चले जाते हैं, ऐसी भी योग्यता होती है। योग्यता तो बहुत चित्त विचित्र प्रकार होते हैं। अब देखिए गुरुदेव इस भव में 78 के साल में सम्यक दर्शन पाया, चर्चा तो उपदेश लेने के लिए अपने को लाभ पड़ने लाभ हो गए उसी कारण से करते हैं, वरना हमारा अधिकार नहीं है कि महापुरुषों के दशा के चर्चा करें, लेकिन कुछ भेद प्राप्त करने के लिए। और 78 के साल मतलब 78 और इधर हुए 80 2036 36 और 22 कितना हुआ 58 साल तक तो सम्यक ज्ञान के दशा में रहे। और बाहर में कोई संसार की प्रवृत्ति में नहीं पड़े, तो उनके दीक्षा तो साइंस का समय पहले ले लिया था, इसे गृहस्थी तो शुरू ही नहीं की उन्होंने, शुरू से ही शादी नहीं किया, व्यापार धंधा छोड़ दिया गृहिणी दीक्षा लेकर के, तो वो व्यापार धंधा का एक गृहस्थी का वो भी छोड़ दिया था, त्यागी हो गए थे पहले से। फिर पता चला कि ये त्याग तो बराबर नहीं है, यथार्थ नहीं है, तो उन्होंने दशा की घोषणा कर दी कि उन्होंने दशा नहीं, फिर भी उन्होंने शादी नहीं किया, व्यवहार नहीं किया, तो करीब करीब बाह्य त्याग में रहे, त्यागी जैसे ही जीवन उसने गुजारा। और सारे जीवन जैसे कोई मुनि ज्ञान ध्यान में रहते हैं वैसे अपना जीवन ज्ञान ध्यान में ही बिताया। ठीक, अब हम दूसरा दृष्टांत लेते हैं सोमेनी जी का या श्रीमत जी का ले। तो श्रीमत जी की गृहस्थ दशा 10.5 साल की है, तो साधक दशा गुरुदेव के 58 साल की है, उनकी 24 साल से 33 और 5 महीना 10.5 साल की है। सोगानी जी 2002 में आए थे तो 2020 में शांत हुए, तो 18 साल की इनकी। अब उनके ज्ञान ध्यान की दशा रही, उन लोगों की गृहस्थ की दशा रही, इनका शुभ बहुत है, वाह शुभोपयोग बहुत चला, उन लोगों का इतना शुभोपयोग नहीं चला, शुभ शुभ उपयोग का मिश्रण बहुत चला। तो बाह्य परिस्थिति देखे तो कोई हिसाब किताब नहीं बैठता है, ये दोनों एक अधिकारी है, कुछ कहते हैं मेरे चार પ્રોફેસર હિસાબ કિતાબ પૂછો ચતુર્થ ગુણ સ્થાન મતલબ ક્યાં કે ચતુર્થ ગુણ સ્થાન મેં ઉપર ગુણ સ્થાન મેં તો જ્ઞાની સાધક નહીં જાતા હૈ તો વિષય ક્યાં કરતા હૈ તો ઉતો અધિક લાભ હોતા હોય ક્યાં નહીં કરતા હૈ તો ઉતના અધિક લાભ નહીં હોતા એ વિષય વિચાર કરવા તો એક જો અંતર કે સાધના હૈ ઉસી ગુણ સ્થાન કે મર્યાદા મેં અંતર કે જો સાધના હૈ ઉસ સાધના મેં એ ચારિત્ર જો હૈ જિસકો એ ચારિત્ર કહેતે હૈ સમય દર્શન કે બાદ મિથ્યા ચારિત્ર કુ ચારિત્ર નહીં કહા જાતા જો ભી શુભાશુભ પરિણામ હૈ ઉસકો એ ચારિત્ર કહેતે હૈ તો એ ચારિત્ર કે જો મૂળ હોતે હૈ કુછ એ બહુ સૂક્ષ્મ વિષય હૈ ઉસ મૂળ કો વો ખાડ દેતે હૈ એક સાધના કી પ્રક્રિયા હૈ કર્મ તો ક્યાં હોતા હૈ કે જબ વો ચારિત્ર મેં આતે હૈ તો ઉનકો આગે જાને મેં દેર નહીં લગતી જબ ઇસ સંસ્થાન કે આગે બઢ જાતે હૈ તો ઉનકો ઓર આગે જાને મેં દેર નહીં લગતી મૂળ ક્યા હૈ મેં પૂર્ણ હોને મેં દેર નહીં લગતી
યે બુદ્ધિ તો જબ ચતુર સંસ્થાન હોતા તબ હો
જાતી હૈ હો જાતી હૈ
ફિર મૂળ મેં કે મૂળ ક્યા
દેખિયે ऐसा ऐसा एक तीसरा दृष्टांत विचार में योग है बहुत गहरा विचार करने से कुछ समझ में आ सके ऐसी एक सूक्ष्म बात है एक तीसरा दृष्टांत है भरत चक्रवर्ती का भरत चक्रवर्ती चतुर्थ गुरु स्थान में चक्रवर्ती पद में हजारों साल है क्योंकि आयुष बहुत से हजारों साल है और जब वो मुनि दशा में आए तो अंतर्मुख में केवल लिया कारण क्या था कि जब वो चतुर्थ गुण स्थान में थे तब उनके उन्होंने ए चारित्र के गुण बहुत काट दिए थे तो चारित्र में आते ही उनको पूर्ण होने में देर नहीं लगती
ज्ञान वैराग्य की इतनी थी पृष्ठता
ऐसा था तो बाहर में तो चक्रवर्ती थे तो उसको वैरागी समझ ही नहीं सके कि वैरागी जी है क्योंकि इनका खात्मा कैसा होता है पुण्य का तो इसका तो वैराग्य पहचान करने में भी दिक्कत हो जाए गुरुदेव को ज्ञान ध्यान में रहते थे और वो लोग गृहस्थी तो इतना वैराग्य तो देखे नहीं गुरुदेव जितना तो चक्रवर्ती का तो क्या हालत हो गई ये तो मध्यम कक्षा के आर्थिक जीवन वाले थे साधक चक्रवर्ती का तो ठाक माठ कोई अलग होता है करोड़ों अरबों रुपया तो उसका आभूषण और क्या होता है उनकी जूतियों में हीरे मोती लगते हैं बजरी में वैराग्य तो बिखरे नहीं है लेकिन वो अंतर साधना का एक बहुत गहरा प्रकार है तो वो जानते हैं कि इस मुस्कान का अतिक्रम नहीं हो रहा है के गुण स्थान में संयुक्त के गुण स्थान में जा ही नहीं रहे हैं वृत्ति के गुण स्थान में आ ही नहीं रहे हैं तो अभी क्या हम बैठे रहे क्या तो वो अंक गणित में नहीं बैठे एक 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 दूसरी कक्षा की एक चीज है एक बात होती है जो गणित में नहीं बैठती है लेकिन है तो सही जरूर वो बात एक दफे भेंचरे ने बताई थी कि अब हम लोग क्या करते हैं कि थोड़े बैठे रहते हैं प्रमाद से चारित्र के मूल काटने लगते हैं भीतर में ए चारित्र के मूल काटने का एक उद्यम चलता है प्रसाद चलता है वही गुणस्थान आगे भी गुणस्थान दिखे नहीं जीवन के अंत तक नहीं दिखे उस स्थान में भी भीतर का काम कोई साधक इतना कर लेता है तो बाद में सब दुनिया को पता चलता है कि कोई जगत की साधना कर ली काम तो भीतर में पहले से किया हुआ होता है तैयारियां पहले से हो जाती है
कृष्ण मोक्ष हो तो इस चीज को देख सकता है
परिचय हो गए तो परिचय होने से पता चलता है बिना परिचय तो किसी का व्यक्तिगत पता नहीं चलता
गणित जो बाहर संसार में होते हुए भी अंतर में जो साधना तो फिर देंगे
हाँ ऐसा ही क्या था चक्रवर्ती का प्रत्यक्ष वैभव अगर आपने पढ़ा हो तो उसमें एक बात आती है मैंने तो नहीं पढ़ा है गुरुदेव बताते थे तो सारे दिन वो युद्ध में खड़े हो क्या युद्ध के मैदान में शाम तक खड़े हो उन जमाने में शांत में शाम को युद्ध समाप्त कर दिया जाता था सूर्यास्त हो गए युद्ध बन कोई रात्रि में एक दूसरे पर हमला नहीं करेंगे ये नैतिक परिस्थिति थी दुश्मनों के बीच में भी तो जब वो ये युद्ध से अपने महल में लौटते थे वो तो जहाँ युद्ध करते ना महल बना लेते वो लोग इनके उनको कोई छावनी वावनी कपड़े के नहीं डालने पड़ते वो तो अगर उसका मकान बन जाता महल बन जाता अपने महल में वो पधारते वहाँ अपने जो ध्यान का कमरा है उसमें आ जाते सारे दिन तो अशुभ भाव चले तो मोटे रूप से सूक्ष्म रूप से तो शुद्ध भी चल जावे पर शुद्ध की धारा तो है ही ज्ञान धारा तो लेकिन जैसे ही ध्यान में बैठे निर्विकल्प का हो जाए महीने में 10 बार नहीं महीने में 30 बार और निवृत्ति हुए तो एक दिन में अधिक अनेक बार हो जाए ऐसा भी हो सकता है ऐसे पुरुषार्थ की तेजी थी हम लोगों के पास ये पुरुषार्थ चारित्र का मूल को अचारित्र का मूल को काटता है उन्होंने तो दीक्षा लिया ध्यान में बैठा है ध्यान में बैठते ही उनको तो निर्विकल्प दशा आती थी चतुर्थ गुण स्थान वाले आते थे जब दीक्षा ले लिया चारित्र का कषाय इतना मंद हो गया तो दीक्षा लेकर के जैसे ही पहले ध्यान में बैठे सप्तम गुण स्थान में आए छठे में आए
इससे यह सिद्ध होता है कि उनके पिताजी अति भयंकर होकर के भी ये काम नहीं कर सके
क्या नहीं कर सके करेक्ट सही बात है सही बात है जी सूर्य भगवान को भी देर लगी थी हजार वर्ष लगे थे 6-6 महीने हार लेते थे 6 महीने तक हार नहीं लेते थे इतना तो भाई चारित्र कड़क था 6 महीने गांव पास चले तो कोई बात नहीं जाए साल भर निकल जाए पहले 6 महीने हार नहीं मिला तो दूसरा 6 महीना निकल गया ज्ञान ध्यान में 1 साल में एक दफे हार लिया दीक्षा के बाद पहले साल में 1 वर्ष के बाद हार लिया इसलिए तो वर्ष तक चलता है अभी 1 वर्ष तक तब तो हो गया उपवास का तो अभी तो वर्षी तक चलता है एक कोड़ा कोड़ी सागर के बाद वही वर्षी तक चलता है इसका नाम चलता है तो तब चलता नहीं इसका नाम चलता है आज यही कारण से तो चलता है तो 1 साल में पहले को तो एक दफा हार लिया 360 दिन निकल गया फिर भी केवल नहीं हुआ और उन्होंने एक भी उपवास नहीं किया भरत चक्रवर्ती ने एक भी उपवास नहीं किया जिस दिन दीक्षा ले उस दिन ध्यान में बैठे उस दिन केवल ज्ञान दे दिया बात खत्म बाह्य चारित्र में व्यवहार चरित्र में चारित्र में आए ही नहीं
तैयारी
चक्रवर्ती पद में अंदर की तैयारी थी इस बात को कौन समझे बाह्य दृष्टि में कैसे समझे बाह्य दृष्टि का ये विषय नहीं है ऐसे अध्यात्म के कई विषय बहुत गूढ़ है बहुत गहन है उसको बाह्य दृष्टि से समझा नहीं जाता ऐसी चीजें बहुत है इसमें
अपनी अतिशय कमाई को गुप्त रख लिया है अपने अतिशय कमाई को गुप्त रख लिया है
तो गुरुदेव ने ऐसी कोई कोई बात तो सूक्ष्म की है मिल गया तो मैं
ખ્યાલ આવી જાય
आंखों के दृष्टि स्वतंत्रता ज्ञान ने चारित्र विषय ने शरीर मन की स्वतंत्रता है एक थोड़ा सूक्ष्म विषय आ गया समय अनुसार गाथा 283 અને 275 ઉપરના પ્રવચનો માટે સંપાદન થયેલો વિષય છે. જ્ઞાનીને ચારિત્રની ફરિયાદ ભલાઈની થઈ ગઈ હોય છતાં ત્યાં રાગથી ભીનપણાનો જે ઉપયોગ એટલે પરિણમન જ્ઞાનને લક્ષ્ય થયો તે ઉપયોગમાં હીણપણું નાશ થવું થતું નથી. શું કહે છે? કોઈ ગુણી છે મને દશામાં તો ચારિત્ર વિશેષ છે નીચેના ગુણ સ્થાન કરતા એ મુનિ પણ આયુષ્ય તક ચાલુ રહી જાય ચતુર સાથે ગુણ સ્થાન તો પછી દંડ ભોગવવો પડે છે. તો મુનિઓનો જે ઉપદેશ ચાલ્યો છે તે એવી રીતે ચાલ્યો છે કે હે મુનિ જો કેવળ જ્ઞાન લેવા માટે તે મુનિ પણ ધારણ કર્યું છે તો શુક્ર કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું કેવળના પ્રગટ કરવું જ જોઈએ. જો આયુષ્ય પર્યંત કેવળ જ્ઞાન પ્રગટ નહીં કરતો ચોથા ગુણ સ્થાન માં મોકલી દેશે કુદરત મને પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાન આયુષ પર્યંત ચાલુ રહી ગયું તો દંડ ભગત ના પડેગા કુદરત ગુણ સ્થાન મજાના હોગા અનિવાર્ય રૂપ મુનિઓ કો જે ચલાય એસા ચલાય કેમકે એ જ સ્થાન મેં રહેના ઠીક નહીં શીઘ્ર કયા કેવળ જ્ઞાન કે પ્રાપ્ત કરો તમારા પ્રયત્ન કેવળ જ્ઞાન કે લીએ તો શું કેવળ જ્ઞાન પ્રગટ નહીં હોતા. શું કે છે કે ચારિત્ર ને પર્યાય ત્યાં હીણી થઈ ગઈ. શું થયું? છઠ્ઠા સાતમા ગુણ સ્થાન થી ચોથા ગુણ સ્થાને આવ્યા એટલે અવિરતી માં આવી ગયા એ જ આત્મા. છતાંય ત્યાં રાગ જ્ઞાન છે એ હીણું થયું નથી. એમ કે છે જ્ઞાન સ્વતંત્ર છે જ્ઞાન હીણું નથી થતું. ચારિત્ર હીણું થયું જ્ઞાન હીણું થયું. જ્ઞાન જે સ્વરૂપના અનુભવનું જ્ઞાન છે જે સ્વરૂપનું જ્ઞાન છે એ સ્વરૂપ જ્ઞાન હીણું નથી થતું. બહુ સૂક્ષ્મ વાત કરી છે
અનુભવ આપ્યો છે.
હા એ જ્ઞાનમાં જરા સૂક્ષ્મ વિષય છે. ઉપયોગમાં હીનપણું થતું નથી એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વ સિદ્ધિમાં જાય ત્યાં તો સર્વોત્કૃષ્ટ વૈભવ ત્યાં છે. સો સ્વર્ગથી ઉપર સર્વ સિદ્ધિમાં જાય બોલબની ત્યાં પણ તે સાથે જ જાય છે. એનું જ્ઞાન એટલું ને એટલું સાથે જાય છે. સ્વમાં આશરે પ્રગટેલો જે ઉપયોગ બોલો જ્ઞાન સદા બહારનું જ્ઞાન નહીં ચારિત્રવંત હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય બે જુદી જુદી દિશાથી. ચારિત્રવંત હોય ત્યારે છઠ્ઠે સાતમે ગુણ સ્થાન અને ચારિત્ર ખલાસ થાય ત્યારે આવી રીતે ચોથે ગુણ સ્થાન સ્વર્ગમાં. છતાં તેને કાંઈ હિંપણ થતું નથી. કર્મ મને ઢાંકી દે એમ તો નહીં એમ કે છે. શું? પણ બીજા ગુણની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ હરાઈ જાય એમ પણ નથી. જ્ઞાનની સ્વતંત્રતા સ્થાપિત થાય
સ્થિરતા એટલે
સ્થિરતા ચારિત્રમાં જાય છે. સ્થિરતા ચારિત્રમાં જાય છે
સ્થિરતા હોય એમાં તો
સ્થિરતા ચારિત્ર
ઓછી થઈ જાય.
એટલે જે વારંવાર આવે એ ઓછી થાય એ સંસ્થાન પ્રમાણે જ હોય તો પણ એ ચારિત્ર ભેટ્યું એમ કહેવાય. કઈ કર્યું છે उसका छठा मत उठो तो उठो मुझे रात में तो स्वरूप ज्ञान में क्या फिर एम कह એ ચારિત્ર ના શુદ્ધ ચારિત્ર ના પરિણામ થી એ સ્વતંત્ર છે એમ કેવું છે એનું પરિણામ સ્વતંત્ર બતાવું છે
સ્વરૂપ જ્ઞાન નો મતલબ
શ્રદ્ધા એ વાત થોડી વધારે સૂક્ષ્મ
સ્વરૂપ જ્ઞાન નો મતલબ શ્રદ્ધા ને
શ્રદ્ધા ની બી વાત છે જ્ઞાન ની વાત શ્રદ્ધા તો પહેલે સિદ્ધ પદ સુધી એક શબ્દ છે શ્રદ્ધામાં કઈ ફરક નથી શ્રદ્ધા અપેક્ષા એ એક સૂર્ય છે અને સિદ્ધ પરમાત્મા બે સરખા છે ગુરુદેવ કહેતા કે શ્રદ્ધા અપેક્ષા એક તુર્યંશ અને એક શુદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં જે બિરાજમાન છે બે સરખા છે આ એટલે સમય દર્શન ને પૂજે છે એનું કારણ આ છે કેમ કે બે સરખા છે
સ્વરૂપ જ્ઞાન માં તો સાતા ભૂતા માં જોતા ભૂતા પૂછે
સ્વરૂપ જ્ઞાન માં ફરક ફરક એમ કે છે ઊંડા ઉતરી જતા ત્યારે એવી વાતો ન સમજાય એવી કરી દેતા હતા સામાન્ય મને અમુક સમય ન સમજાય પછી કહેતા સમજાયું તો સમજવું કઈ તો નીકળી જાય શકે ક્યારેક આવી નીકળી જાય છે સમજાય તો સમજવો એમ કહી દેતા
બાકી મહિના બાદ
એવી કોઈ કોઈ વાતો છે ચંદ્રી પણ બહુ જૂનું કાંઈક છે તો ગાંધી જ્ઞાન ચંદ્રિલાસ પણ બહુ જૂનું એ ત્રણેયમાં દરેકના નવનો ભેદ થાય છે તે આ પ્રમાણે દ્રવ્યનો આરોપ દ્રવ્ય ઉપર ગુણ દ્રવ્યમાં ગુણનો આરોપ દ્રવ્યમાં પર્યાયનો આરોપ ગુણમાં ગુણનો આરોપ ગુણનો આ દ્રવ્યનો આરોપ અને ગુણમાં પર્યાયનો આરોપ પર્યાયમાં પર્યાયનો આરોપ પર્યાયમાં ગુણનો આરોપ અને પર્યાયમાં દ્રવ્યનો આરોપ તેમાં સજાતીય દ્રવ્ય ગુણ પર્યાયના એકબીજામાં આરોપ કરવા તે સજાતીય ઉપચાર છે કેમ કે ચંદ્ર ના પ્રતિબિંબ ને ચંદ્ર કહેવો તે સજાતીય પર્યાય નો સજાતીય પર્યાય માં આરોપ છે આપણે અભિવિક્ષા માં લીધું છે આ બધી વાતો તમને જે આરોપિત કથન માં લીધું તે આપણે કથન આરોપિત કથન ને મતલબ વિવિક્ષા કથન માં લઈને એકબીજા તમને ખાલી એક ગુણ ને બીજા ગુણ અને એક દ્રવ ને બીજા દ્રવ માં એવી રીતે લીધું છે આપણે તો બધા પાંચ ગુણ માં ઉતાર્યા છે એમ કરીને 25 લીધા છે પ્રથમ ની મારામારી ઘણી વાર થાય કે અહીંયા તો આમ કહ્યું છે એમ કહ્યું છે એમ નહીં આ 36 ભેદ માંથી કયા ભેદ થી કહ્યું છે એટલે ફેસલો થઈ જાય છે તો કઈ ચર્ચા કરવાનો પછી એકબીજાને નહીં સમજવાનો પ્રશ્ન ન હોય દ્વિજાતીય દ્રવગુણ પર્યાયનો એકબીજામાં આરોપ કરવો તે વિજાતીય ઉપચાર છે જેમ કે જ્ઞાનને મૂર્ત કહેવો તે વિજાતીય ગુણનો વિજાતીય ગુણમાં ઉપચાર છે સજાતીય વિજાતીય દ્રવગુણ પર્યાયમાં આરોપ કરવો તે સજાતીય વિજાતીય ઉપચાર છે જેમ કે જીવ અજીવ રૂપ નિયોગ જીવ અજીવ રૂપ નિયોગ જ્ઞાનનો વિષય હોવા કે તેને જ્ઞાન કહેવું તે સજાતીય વિજાતીય દ્રવ્યમાં સજાતીય વિજાતીય ગુણનો આરોપ છે જુઓ જૈન સિદ્ધાંત દર્પણ પ્રશ્ન 32 તો જૈન સિદ્ધાંત દર્પણમાંથી આ બધી વાતો મોર પડે છે એનો પણ રેફરન્સ આમાં આપ્યો છે એટલે શું છે કે વિજાતીય દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ આ રીતે ઉપચાર થાય છે
લીધું
છે પાછું ભેદ ભેદ વડે દ્રિગુણ પર્યાય સદાય છે એમ જાણવું, એ જ્ઞાન પોતાના સ્વભાવનું કરતા છે, તે જ્ઞાનનો ભાવ તે કર્મ છે, જ્ઞાન પોતાના ભાવ વડે પોતાને સાધે છે તેથી ઉપરણ છે, એમને સત્કારક ઉતાર્યા છે, પોતાના સ્વભાવ પોતાને સોંપે છે તેથી પોતે સંપ્રદાન છે, અને પોતાના ભાવમાં પોતાને પોતે સ્થાપે છે તેથી અપદાન પોતે છે, અને પોતાનો આધાર પોતે છે તેથી અધિકરણ પોતે છે. એ પ્રમાણે આ છ કારકો એક એક ગુણમાં જુદા જુદા અનંત ગુણ પર્યંત સાધવા હવે ઉત્પાદની ધ્રુવ ત્રણે ગુણો ગુણમાં સાધીએ છીએ. સૂક્ષ્મત્વ ગુણ છે તે અનંત તેના અનંત પર્યાયો છે, જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, અનંત ગુણ સૂક્ષ્મ, તે સૂક્ષ્મત્વ ગુણના પર્યાયો છે. એક ગુણ સૂક્ષ્મની મુખ્યતાનો ઉત્પાદ, બીજા ગુણની ગૌણતા રૂપે સૂક્ષ્મતાનો વ્યય, અને સૂક્ષ્મત્વ સત્તા વડે ધ્રુવ, એ પ્રમાણે સૂક્ષ્મત્વ ગુણના ઉત્પાદ ધ્રુવ ઉતાર્યા, એ પ્રમાણે એ રીતે સર્વે ગુણોમાં ઉત્પાદ ધ્રુવ સદાય છે. ઠીક છે, પછી ઉત્પાદ ધ્રુવ છે તે પણ એક ગુણમાં અનંત ગુણમાં અનંત ગુણનું રૂપ છે, અને દરેકને ઉત્પાદ ધ્રુવ હોય છે, દરેક ગુણ ધ્રુવ છે અને દરેકને ઉત્પાદ પણ હોય છે. કારણ કે દેવ થી પરમ મંગળ રૂપ નિરાનુભવ પામીએ છીએ, દેવ થી પરમ મંગળ રૂપ નિજ અનુભવ પામીએ છીએ,
શરૂઆત
ક્યાંથી? અનુભવ થી શરૂઆત કરી છે આ પ્રકરણ. તેથી દેવ ઉપકારી છે, દેવ પરમાત્મા છે, પરમ પરમાત્મા સાકાર છે, શરીરયુક્ત છે અને સિદ્ધ નિરાકાર છે, દેવ માટે પ્રતિકા છે, શરીર અને સિદ્ધ. સિદ્ધ નિરાકાર છે છતાં ચરમ શરીરથી કિંચિત ન્યૂન આકાર છે, માટે તેને સાકાર પણ કહીએ, કેમ કે એનો પોતાનો આકાર તો છે, છેલ્લા શરીરથી થોડો ઓછો, પરંતુ ને અગાતી કર્મ રહ્યા છે તેથી બાહ્ય વિવિક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા છે, જ્ઞાનમાં તો બધા વ્યક્ત થયા છે, બાહ્ય વિવિક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા છે, ચાર અંગરાયેલા છે, પણ જ્ઞાનમાં તો બધા નિરાવરણ છે, તે
કહેવામાં
આવે છે. નિરાવરણ જ છે, જ્ઞાનમાં તો પોતાનું શુદ્ધ દેખાડું કે નહીં, પોતાની શુદ્ધ ક્રિયા જ્ઞાનમાં દેખાડી કે કેવું જ્ઞાનમાં? ભલે 1 કરોડ નું આયુષ બાકી હોય, સમગ્ર ભગવાન દેખાડું કે નહીં દેખાડ? જ્ઞાનમાં તો બધા નિરાવરણ થઈ ગયા છે, વાળમાં નથી નિરાવરણ છે, જ્ઞાનમાં તો બધા એકદમ નિરાવરણ થઈ ગયા છે, ગુપ્તંગ ની શૈલી છે. માંથી કહેવામાં આવે છે નામ કર્મ મનુષ્ય ગતિ રૂપ છે, તેથી સૂક્ષ્મ સૂક્ષ્મ બાહ્ય નથી, એટલે બહારમાં સૂક્ષ્મતા નથી પ્રગટ થઈ. જ્ઞાનમાં તો પોતાનું જેટલું સૂક્ષ્મત્વ છે એ બધું વ્યક્ત છે, એમને કેવળ જ્ઞાનમાં વ્યક્ત છે, ચોખ્ખટ કરે છે ને, કેવળ જ્ઞાનમાં વ્યક્ત છે. વેદનીય કર્મ છે તેથી બહારમાં અબાધિત નથી, બહારમાં શરીર હોવાથી અબાધિત નથી, પણ અંતરમાં જ્ઞાનમાં તો વ્યક્ત છે પોતાનું અવ્યાઘાત સ્વરૂપ પૂરેપૂરું. અવગાહ પણ બહારમાં વ્યક્ત નથી પણ પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે, અને અગુરુ લઘુ ગોત્ર થી બહારમાં વ્યક્ત નથી પણ જ્ઞાનમાં તો વ્યક્ત છે. નામ તો આ અઘાતી થી જ વ્યક્ત નામ નો પામ્યા, અઘાતી કર્મ નો હજી અમને આવરણ હોવાથી વ્યક્ત નામ નો પામ્યા. નામ સ્થાપના દ્રવ ભાવ પૂજ્ય છે, હવે શું કહે છે, હવે એ દેવ નો અધિકાર છે અહીંયા, એટલે પછી જે નામ છે, સ્થાપના છે, દ્રવ છે ને ભાવ છે, એ ચારેય દેવના પૂજ્ય છે. ચારેયના નામ પણ પૂજ્ય છે, એટલે અરિયંતોના બધા નામ પણ પૂજ્ય છે, અરિયંતોની સ્થાપના પણ પૂજ્ય છે, એમનું દ્રવ પણ પૂજ્ય છે, અને ભાવ પૂજ્ય છે તો કહેવાની જરૂર રહેતી નથી, કેમ કે તો પવિત્ર ભાવે ખબર બિરાજમાન છે પોતે.
નામ પૂજ્ય છે,
હે,
એનું નામ પૂજ્ય છે,
હા, નામ પૂજ્ય છે,
નાગેશ્વરનું નામ પૂજ્ય,
ભગવાનનું નામ પણ પૂજ્ય છે, ભગવાનની સ્થાપના પણ પૂજ્ય છે, ભગવાનનું દ્રવ પૂજ્ય છે. દ્રવ તો શું છે, તે તીર્થંકર દ્રવ છે, અને અત્યારે તીર્થંકર કરાય નથી, કેમ કે ગુરુદેવ એનું દ્રવ પૂજ્ય છે. કેટલાક તીર્થંકરો અને તીર્થંકર પ્રકૃતિ ના ત્રણ જ કલ્યાણક હોય છે, પહેલા બે કલ્યાણક નથી હોતા, કેટલાક પાંચ કલ્યાણક વાળા તીર્થંકરો હોય છે, કેટલાક ત્રણ કલ્યાણક વાળા હોય છે. જન્મ છે ત્યારે જન્મોત્સવ ન થયો, પણ દીક્ષા થઈ ત્યારથી ઉત્સવ ચાલુ થયો છો, સુંદર પ્રકાર બાદ તો એ ત્યાં સુધી દ્રવ તીર્થંકર છે. કલ્યાણ તીર્થંક તરીકે નથી આવી જવાના, માટે એ ત્રણ એ છેલ્લે એમણે લીધું છે. પ્રવચન વાંચવા જેવું છે ગુરુદેવ. દ્રવ્ય જીન ત્રણ કલ્યાણક સુધી દ્રવ જીન છે અને તે પૂજ્ય છે. પાંચ કલ્યાણકમાં આમાં તો એમ કહ્યું છે કે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક સુધી છદમસ્ત જીવ છે, જીન નથી થયા, તેરમા ગુણ સ્થાન વાળા જીવ નથી ત્યાં, છતાં એ પૂજ્ય છે. હું ત્યાં કીધું છે સ્થાપના નિમિત્તે ત્રણ કાળ ત્રણ લોકના ભવ્ય જીવો ધર્મ સાધે છે, કોણ સાધે છે એમ નથી કહેવાય. આ સ્થાપનાના નિમિત્તે કરે છે, આ સ્થાપનાના નિમિત્તે ત્રણ કાળ અને ત્રણ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે, ભૂતકાળે અનંતાય સાધો, વર્તમાનમાં સાધે છે અને ભવિષ્યમાં સાધશે, દેવલોકમાં પણ સાધે છે, દેવો મનુષ્યલોકમાં સાધે છે અને નીચે પણ સાધે છે. તેથી સ્થાપના પરમ પૂજ્ય છે, તેથી આ જે સ્થાપના છે એનો નિષેધ ન કરાય, કોઈ પણ અરિયંતની સ્થાપનાનો નિષેધ ન કરાય, ત્રણકાળ ત્રણ લોકમાં નિષેધ ન કરાય. દેવજી એ દ્રવજીવ છે તે પણ ભાવ પૂજ્ય છે, એટલે દ્રવજીન શું કે હજી જીન થયા નથી, એ ક્યાં સુધી કે ચોથા ગુણ સ્થાનથી લઈને છઠ્ઠા સાતમા ગુણ સ્થાન સુધી એ દ્રવજીન છે, પણ એ પૂજ્ય છે, એ ભાવી નહીં, એ પૂજ્ય છે. એના પર પ્રગતિ માગી દીધો છે કે તીર્થંકર ન થયા હોય તો પણ તીર્થંકર તરીકે એને પૂજાય છે, ભાવી ગમે એના બીજા ભાવમાં આગલા ભાવમાં પૂજાય. ભગવાનને ખબર પડી આગલા ભાવમાં કે હું ભાવિ તીર્થંકર છું તો પોતે ઉત્સવ ઉજવ, પુરાણ માં એ વાંચી બેસી કરતા તો બેસે પુરાણ ની વાત કરતા હતા. પુરાણ માં આ પ્રસંગ આવે છે કે રુદ્રનાથ ભગવાને આપણે તો એમનો ઉપકાર આપણા ઉપકારે છે એટલે આપણે ઉત્સવ કરીએ તો ઉજવીએ છીએ ભક્તિ તરીકે. તો રુદ્રનાથ ભગવાન તો પોતે પોતાનો ઉત્સવ ઉજવ્યો. તમને ખબર પડે ઘરે હું તો ક્યાં કરજો ખુશી થઈ ગયા ઉત્સવ ઉજવ્યો. તો કે દ્રવજીન છે એ દ્રવજીવ છે એ પણ ભાવ પૂજ્ય છે, ભાવે પૂજ્ય છે. તેથી ભાવિ નહીં છે તો પૂજ્ય છે, તો ભાવિ નહીં એ પૂજ્ય છે. અત્યારે નથી દર્શન કરતા પણ ભાવિ નહીં એ પૂજ્ય છે.
ભાવ પૂજ્ય
ભાવિ નહીં પૂજ્ય છે. ભાવિ નહીં થી પૂજ્ય છે તો શું છે? ભાવિ નૈગમ નહીં છે, ભાવિ નો નૈગમ નહીં છે. અને અત્યારે એની પૂજા કરી શકાય એમ કહેવું છે. તીર્થંકર ભલે થશે પૂજા અત્યારે કરી શકાય એને સ્થાપીને એની સ્થાપના કરે અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવજીન છે તે પૂજ્ય છે. અને પ્રવચન વંચાવતા તો માથાકોટ કરો આવતા એને વંચાવતા કે ગુરુજી નું પ્રવચન કેટલા વર્ષ પહેલા અનુભવ થતા છપાઈ ગયેલું છે વાંચો ગુરુદેવ સ્વરૂપ જે છે પોતે બહુ ચોખ્ખું કર્યું છે પ્રવચન એ રીતે નામ છે દ્રવ છે સ્થાપના છે અને ભાવથી ચારે પ્રકારે પૂજ્ય છે ચારે વિક્ષેપ છે એ પૂજ્ય છે. અરંત નું નામ લેતા જ પરમપદ ને પ્રાપ્તિ થાય છે. ઠીક દર્શન કરતા નહીં નામ લેતા પરમપદ ને પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે જેને સમરો જેને ચિંતવો યોગેન્દ્ર દેવ જેને સમરો જેને ચિંતવો જેને જાઓ શું મને જેને જાયંતા પરમ પદ લઈ ગયે એક ક્ષણે. આ સદાને જેનું બહુ પ્રિય પદ હતું યોગ સારમાં જીન સ્થાપના છે સાલંબન ધ્યાન વડે નિરાલંબન પદ પામે છે. શું બાર માં જે આલંબન આવે છે એ પેલા સાલંબન આવે છે જ્ઞાની પુરુષ જેને આત્મા જોયો જ નથી એનો પોતા સવાલ કેવી છે સ્થાપના એમ કરીને પછી એક સંસ્કૃત શ્લોક ટાંક્યો છે. શું એનો અર્થ ફૂટનોટમાં એમણે લખ્યો છે એટલે એમાં બહુ જ સ્થાપનાના બહુ પ્રશંસા કરી છે. એની અંદર એ પૂરો કર્યા પછી પોતે દીપચંદજીએ કોઈ પણ શાસ્ત્રમાંથી એ સંસ્કૃત શ્લોકનો આધાર લીધા પછી એટલી વાત લખી છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા દેખી સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે. આ ભગવાનને દર્શન કરવાની પદ્ધતિ છે. કાલે જે રાત્રે વાત ચાલી આ મુદ્દા ઉપર વાત કરીએ આખા જીન પ્રતિમામાં કોઈ વિશેષતા હોય તો સ્વસંવેદન છે. વેદનનો વિષય ઘણો અજાણ્યો છે અને જલ્દી સમજાતો નથી. જાણવાનો વિષય સમજાય છે પણ વેદન પકડાતું નહીં હોવાથી અને તિરુભૂત રહેતું હોવાથી એ વિષયથી જે અજાણપણું છે એ વિષયનું જ્ઞાન કરવા માટે જીન પ્રતિમા છે એ પ્રેક્ટિકલ સાઈડ નો પોઈન્ટ છે. પ્રેક્ટિકલી જ્ઞાન કરાવે છે. જેમ બાળકને ગુલાબનું ફૂલ દેખાડીને ગુલાબી રંગનું જ્ઞાન કરાવે તો જિંદગી ભર ન ભૂલે. એમ જે ભગવાનની પ્રતિમાથી સ્વસંવેદનને પકડે એ સ્વસંવેદનમાં આવી જાય. સાબી અનંતકાળ સ્વસંવેદન એનું જાય નહીં એવી જબરદસ્ત વાત છે. એવું થયું કે એ વાત હોવાને કારણે જોઈએ છું કે સ્વપ્નમાં પણ અર્યંત પ્રતિમાનો વિષય કોઈ પણ બાને કરવો નહીં. સમાજ સમાજના ઘેર રહ્યો સમાજમાં પસંદ થેમ થશે નહીં. અર્યંત પ્રતિમા સર્વથી અધિક છે. સમાજ કે નીચા દૃષ્ટિનું કેવું છે અર્યંત પ્રતિમા એટલે શું વાત કહેવાય કે સ્વસંવેદન ઉપજાવે એના માટે એની સ્થાપના છે. એનો નિષેધ કેમ છે? ત્રણ કાળ ત્રણ લોકમાં ન થાય એમ કે છે. ત્રણ કાળ ત્રણ લોકમાં ન થાય ભગવાન મારે તો પૂરું થઈ જશે. ભગવાન સાહેબ એની કાળ અપેક્ષા એવા છે, કશું મને એવું
પૂછે.
એ તો 10,000 ગણો કહ્યો છે, બરાબર છે, કાળ અપેક્ષા એવા છે. ભગવાન ને તો આયુષ ની મર્યાદા છે, પ્રતિમા જી તો ઘણા ટાઈમ જઈએ
પ્રતિમા
જઈએ તો અમારે યુગલજી સાથે ચર્ચા થઈ ગઈ. યુગલજી હવે તો કહ્યું, યુગલજી તો પણ આમાં લાંછન નથી, મા બાપ નું નામ નથી. લાંછન ની જરૂર નથી, મા બાપ ના નામ ની જરૂર નથી, અરે પ્રતિષ્ઠા ની જરૂર નથી, પ્રશસ્તિ ની જરૂર નથી. અકૃત્રિમ જિનબિંબ ત્રણેય લોકમાં છે, એની કોઈ બી પ્રતિષ્ઠા નથી થઈ. અને સમ્યક દ્રષ્ટિ જેવો સૌધર્મ ઇન્દ્ર પૂજવા જાય છે, પૂજા કરે છે. મતલબ છે નથી, તમારે એના સ્વસંવેદન થી મતલબ છે. તમારો પ્રતિષ્ઠા તો શું મતલબ છે, ને લાંછન શું મતલબ છે, ને મા બાપ શું મતલબ છે, એને પ્રશસ્ત યાર એવું મતલબ છે. અત્યારે તો ઝઘડાઈ જાતના બધા ચાલે છે, તો જિનબિંબ છે કે નહીં, બસ મોટી વાત છે.
અજમેર ની દશા છે, મોટી પાછળ એના પંચાયત પ્રતિમા મોટી મોટી અને ઉપર લાંછન
હમણાં થી શરૂ થયું છે. જૂની પ્રતિમાઓમાં છે, આપણે દક્ષિણમાં તો કેટલી એવી પ્રતિમા જોઈ. દક્ષિણમાં જે જૂના મંદિરો છે એમાં તો પ્રતિમાને લાંછન નથી, પ્રશસ્તિ નથી. પેલા તો હતું જ નહીં, પછી અમુક કાળ પછી શરૂ થયું છે. બહુ જૂની પ્રતિમાને લાંછન અને પ્રશસ્તિ નો પદ્ધતિ જ નહોતી.
ગોગામ છે,
અમારે ભાવનગરમાં ગોગામ છે ને બાજુમાં, લાંછન પ્રશસ્તિ કઈ નથી એના ઉપર. અને એક પ્રતિમા તો ચોથા કાળ ની કહેવાય છે, 24-25 વર્ષ પહેલા ની ગણેશ ગણેશ ઓલમોસ્ટ ભગવાન જાણે, પણ ગણેશ એવી રીતે આ પ્રતિમા 25 વર્ષ પહેલા ની છે, ચોથા કાળ ની છે. ગોગામાં બહુ જૂનું ગામ છે. સજીવન મૂર્તિ જોઈએ, એવા સજીવન મૂર્તિ જોઈએ. શાસ્ત્ર છે એ સજીવન નથી, પ્રતિમા જે છે એ સજીવન. વિલચંદજીએ નાખી છે, આખો અનુભવ નો ગ્રંથ છે. પણ એક પોઈન્ટ, દેવ ના દર્શન માં એ વાત સ્વસંવેદન ની હોવાથી એક જુદું પ્રકરણ અમને લખી નથી, કેમ કે જે અનુભવ નો પોઈન્ટ પૂરો થાય છે. એટલા માટે આને પ્રકરણ આપતું લખ્યું, કારણે જ આ પ્રકરણ
લખ્યું
છે. છઠ્ઠા ગુણસ્થાન થી
સુધી નિમિત્ત છઠ્ઠા ગુણસ્થાન સુધી નિમિત્ત પડે.
હા, બાહ્ય ઉપયોગ જાય ક્યાં સુધી? બસ પછી તો ઉપર બાહ્ય ઉપયોગ છે, ઉપયોગ અંતર્મુખ છે. પછી તો સ્વરૂપ ધ્યાન ના છે, 7મા 8મા 9મા 10મા સ્વરૂપ ધ્યાન ના છે. ત્યાં સુધી ઉપયોગ બાંધ છે ત્યાં સુધી.